નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે અમેરિકન સાહિત્યની એક એવી કૃતિની ગહન ચર્ચા કરવાના છીએ જે ખરેખર ખૂબ જ શાંત અને પ્રભાવશાળી છે. આપણે વાત કરીશું વિલા કેથરની શ્રેષ્ઠ કૃતિ ડેથ કમ્સ ફોર ધ આર્ચબિશપ વિશે.
હા, અને વિલા કેથરની લેખન શૈલી વિશે તો વાત કરવી જ પડે. એમની જે ફિલોસોફી હતી, પેલી નોવેલ ડીમુબલે,
હા, અલંકાર વિહીન નવલકથા, મને આ વિચાર બહુ ગમે છે.
બરાબર, એટલે કે વાર્તામાંથી બિનજરૂરી ફર્નિચર હટાવી દેવું,
બિનજરૂરી વિગતો કાઢી નાખવી.
એકદમ. કેથર માનતા હતા કે વાર્તાનું સાચું સૌંદર્ય એના ભપકામાં નહીં પણ એના સારમાં, એના હાડ પિંજરમાં હોય છે, અને આ નવલકથા તો એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
બિલકુલ. તો ચાલો આજે આ નવલકથાના એ હાડને, એના આત્માને સમજવાનો પ્રયત્ન કરીએ. મને લાગે છે કે સૌથી પહેલા એની પૃષ્ઠભૂમિ સમજવી ખૂબ જરૂરી છે.
ચોક્કસ, કારણ કે આ કોઈ કાલ્પનિક દુનિયાની વાર્તા નથી, એનો પાયો તો ઇતિહાસની જમીનમાં ઊંડે સુધી છે.
તો સમય કયો છે અને જગ્યા કઈ છે?
કલ્પના કરો, 19મી સદીનું મધ્ય, અમેરિકા અને મેક્સિકો વચ્ચેનું યુદ્ધ હમણાં જ પૂરું થયું છે, અને ન્યૂ મેક્સિકોનો જે વિશાળ સૂકો અને ભવ્ય પ્રદેશ છે એ હવે અમેરિકાનો હિસ્સો છે.
પણ એ જમીન ખાલી નથી.
જરાય નહીં, ત્યાં સદીઓથી ત્રણ સંસ્કૃતિઓ એક સાથે શ્વાસ લઈ રહી છે. એક તો મૂળ અમેરિકન પ્રજાતિઓ, પ્યુબ્લો અને નાવાહો,
જેમની આધ્યાત્મિકતા ધરતી સાથે જોડાયેલી છે.
બરાબર. બીજા સ્પેનિશ મેક્સિકન લોકો, જેમની કેથોલિક શ્રદ્ધામાં લોક પરંપરાઓ ભળેલી છે. અને હવે ત્રીજા આવી રહ્યા છે, યુરોપિયન અમેરિકન, પોતાની વ્યવસ્થા, કાયદો અને એક અલગ પ્રકારની શ્રદ્ધા લઈને.
એટલે કે એક ત્રિભેટો છે.
હા, એક સાંસ્કૃતિક ત્રિભેટો.
અને આ જ જગ્યાએ વેટિકન બે ફ્રેન્ચ પાદરીઓને એક લગભગ અશક્ય મિશન પર મોકલે છે, અને આ બે મિત્રો જ આપણી વાર્તાના કેન્દ્રમાં છે, ખરું ને?
હા, આર્ચબિશપ જીન મેરી લાટુર અને ફાધર જોઝેફ વેલેન્ટ, અને બંને જાણે એક સિક્કાની બે બાજુ.
કઈ રીતે?
જો, લાટુર એ મિશનનું મગજ છે, તે બૌદ્ધિક, શાંત, કલાપ્રેમી,
ખૂબ શિસ્તબદ્ધ.
હા, એકદમ. એમનો સ્વભાવ એક કુલીન વિદ્વાન જેવો છે. એમને વ્યવસ્થા અને સૌંદર્ય ગમે, એટલે શરૂઆતમાં ન્યૂ મેક્સિકોની આ જંગલી અસ્તવ્યસ્ત ધરતી એમને પારકી અને કઠોર લાગે છે.
સમજી શકાય એવું છે. યુરોપની સંસ્કારી દુનિયામાંથી આવીને આ સૂકી ભૂમિ સાથે તાલમેલ બેસાડવો એ જ એમનો પડકાર છે.
બરાબર. અને બીજી તરફ છે વેલેન્ટ, જે મિશનનું ધબકતું હૃદય છે.
બિલકુલ.
તે લાગણીશીલ, ઊર્જાથી ભરપૂર, લોકોમાં તરત ભળી જાય એવા, એમની શ્રદ્ધા સિદ્ધાંતોમાં ઓછી અને સેવામાં વધુ દેખાય.
હા, એ ગધેડા પર બેસીને દૂર દૂરના ગામડાઓમાં જાય, લોકો સાથે જમે, એમના સુખ દુઃખમાં ભાગીદાર બને.
એટલે જ્યાં લેન્ટુર ચિંતન કરે છે ત્યાં વેલેન્ટ કામ કરે છે.
અને એમની આ મિત્રતા કદાચ આ પુસ્તકનો સૌથી મજબૂત ભાવનાત્મક સ્તંભ એ જ છે.
હા, એકબીજાના પૂરક બને છે. એકની ગંભીરતાને બીજાનો ઉત્સાહ સંતુલિત કરે, વેલેન્ટની અધીરાઈને લેન્ટુરની ધીરજ માર્ગ આપે. આ સાથ એ જ એમને દાયકાઓ સુધી ટકાવી રાખે છે.
તો આ બે મિત્રોની યાત્રા શરૂ ક્યાંથી થાય છે? અને તમે કહ્યું એમ, વિલા કેથરે આને કોઈ સળંગ વાર્તાની જેમ નથી લખી.
ના, એમણે પોતે કહ્યું હતું કે આ સંતોના જીવન પર દોરેલા ભીંત ચિત્રો, એટલે કે ફ્રેસ્કોસ જેવી છે, નાના નાના પ્રસંગોની એક શૃંખલા.
અને પહેલું જ ભીંત ચિત્ર, પહેલો જ પ્રસંગ ખૂબ પ્રતીકાત્મક છે.
અત્યંત. વાર્તાની શરૂઆતમાં બિશપ લાટુર ન્યૂ મેક્સિકોના રણમાં એકલા છે, ભૂલા પડી ગયા છે અને તરસથી લગભગ મૃત્યુની નજીક.
ચારે બાજુ માત્ર શુષ્કતા અને નિરાશા.
અને ત્યારે જ એમને એક જ્યુનિપર વૃક્ષ દેખાય છે, જેનો આકાર કુદરતી રીતે જ એકદમ ક્રોસ જેવો છે.
આ દ્રશ્ય કેટલું સુંદર છે, જાણે એક ઈશ્વરીય સંકેત. પણ એવું નથી કે આકાશમાંથી કોઈ અવાજ આવે છે.
ના ના, કુદરત પોતે જ, આ કઠોર ભૂમિ પોતે જ એમને શ્રદ્ધાનું એક ચિહ્ન બતાવી રહી છે. આ ઘટના જાણે આખી નવલકથાનો સૂર નક્કી કરી દે છે.
કે આધ્યાત્મિકતા માત્ર ચર્ચની દિવાલોમાં નથી,
પણ આ ભૂમિના કણે કણમાં છે.
બરાબર. અને અહીં પહોંચ્યા પછી એમનો પહેલો સામનો કોની સાથે થાય છે?
એ ભ્રષ્ટ પાદરીઓ સાથે, જેઓ વર્ષોથી પોતાના નિયમોથી ચર્ચ ચલાવી રહ્યા છે, અને એમાં મુખ્ય છે તાઓસના પાડરે માર્ટિનેઝ.
માર્ટિનેઝ એક રસપ્રદ પાત્ર લાગે છે.
બહુ જટિલ, તે શક્તિશાળી છે, ભ્રષ્ટ અને ભોગવિલાસી પણ છે, પણ સાથે સાથે તે પોતાના લોકોના નેતા પણ છે. એમને ખાલી ખરાબ કહીને નકારીને શકાય.
એટલે કે તે એ ધરતીનું જ સંતાન છે. એ એક એવી શ્રદ્ધાનું પ્રતીક છે જેણે ત્યાંની પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધી લીધું હતું.
ચોક્કસ. એટલે જ્યારે લાટુર આવીને એમને પદભ્રષ્ટ કરે છે ત્યારે માત્ર એક વહીવટી નિર્ણય નથી હોતો,
એ તો બે દુનિયાનો ટકરાવ છે.
એકદમ. એક તરફ રોમની સંસ્થાકીય શિસ્તબદ્ધ સત્તા અને બીજી તરફ ન્યૂ મેક્સિકોની સ્વાયત્ત બળવાખોર અને સ્થાનિક સંસ્કૃતિમાં ભળેલી શ્રદ્ધા. આ સંઘર્ષ લાટુરની સત્તા સ્થાપિત કરે છે પણ એમને શીખવે પણ છે કે અહીં પરિવર્તન લાવવું સહેલું નથી.
આ શરૂઆતના પડકારો પછી લાટુર ધીમે ધીમે આ ભૂમિના આત્માને સમજવાનો પ્રયત્ન કરે છે. મને લાગે છે કે એમની આંખોમાં પ્યુબ્લોની મુલાકાત આ યાત્રાનો એક મહત્વનો પડાવ છે.
હા, જેને સ્કાય સિટી કહેવાય છે.
કેવી અદ્ભુત જગ્યા!
ખરેખર એક વિશાળ ઊભી પથ્થરની શિલાની ટોચ પર વસેલું આખું ગામ જાણે આકાશને આંબતું હોય. ત્યાં પહોંચીને લાટુરને સદીઓ જૂના ઇતિહાસનો અનુભવ થાય છે.
અને ત્યાં તે એક વાર્તા સાંભળે છે, ખરું ને?
હા, 17મી સદીના એક ક્રૂર સ્પેનિશ પાદરી ફ્રે બાલ્ટાઝારની વાર્તા. એ પાદરીએ સત્તાનો એટલો દુરુપયોગ કર્યો કે ત્યાંના લોકોએ તેને પહાડ પરથી ફેંકીને મારી નાખ્યો.
આ વાર્તા તો લાટુર માટે એક ચેતવણી જેવી છે. એ શીખવે છે કે શ્રદ્ધાને તલવારના જોરે લાદી શકાતી નથી. સત્તાની સાથે નમ્રતા અને સમજણ ન હોય તો
એનો અંત કેવો દુઃખદ આવી શકે છે.
અને પછી એક બીજો અનુભવ પણ એમને હચમચાવી દે છે. એમના જે મૂળ અમેરિકન માર્ગદર્શક છે જેસિન્ટો.
હા, જેસિન્ટો. તે એમને એક ગુપ્ત અને અત્યંત પવિત્ર ગુફામાં લઈ જાય છે. એ ગુફામાં ધરતીમાંથી આવતો એક રહસ્યમય અવાજ સંભળાય છે અને ત્યાં સદીઓથી પ્રાચીન ધાર્મિક વિધિઓ થતી આવી છે.
આ અનુભવ લાટુરને ખ્રિસ્તી ધર્મ પહેલાની પેલી ધરતી સાથે જોડાયેલી ગહન અને રહસ્યમય આધ્યાત્મિક દુનિયાની ઝલક આપે છે.
અને એ ક્ષણે એમને સમજાયું હશે કે તેઓ જે ભૂમિ પર ધર્મનો પ્રકાશ ફેલાવવા આવ્યા છે એ ભૂમિ પોતે જ અંધારામાં નથી,
તેની પાસે પોતાનો એક પ્રાચીન પ્રકાશ છે.
બરાબર. આ સમજણ એમની અંદર એક મોટું પરિવર્તન લાવે છે.
આ જ સમયગાળામાં શ્રદ્ધા અને ચમત્કારની પણ એક સુંદર વ્યાખ્યા મળે છે.
હા, પેલો વૃદ્ધ મેક્સિકન ગુલામ સ્ત્રી સાડાનો પ્રસંગ. એ સ્ત્રી પાસે કંઈ જ નથી સિવાય કે લાકડાની બનેલી વર્જિન મેરીની એક નાનકડી મૂર્તિ.
અને પુસ્તકમાં એક પાત્ર કહે છે, જ્યાં મહાન પ્રેમ હોય છે ત્યાં હંમેશા ચમત્કાર થાય છે.
આ જ આ નવલકથાનો કેન્દ્રીય વિચાર છે. અહીં કોઈ અલૌકિક ઘટના નથી, સાચો ચમત્કાર તો સાળાનો અતૂટ નિસ્વાર્થ પ્રેમ અને તેની શ્રદ્ધા છે,
જેણે તેને વર્ષોની ગુલામીમાં પણ જીવતી રાખી છે.
બરાબર. ધીમે ધીમે કથા આગળ વધે છે. ફાધર વેલેન્ટને કોલોરાડોના ગોલ્ડ રશ કેમ્પમાં ખાણિયાઓની સેવા કરવા માટે મોકલવામાં આવે છે.
એ વિદાય બંને મિત્રો માટે ખૂબ કઠિન હશે.
ખૂબ જ. વેલેન્ટના ગયા પછી લાટુરના જીવનમાં જે એકલતા આવે છે તે તેમને વધુ આત્મચિંતન તરફ દોરી જાય છે.
અને આ જ એકલતા અને ચિંતનમાંથી એમના જીવનના સૌથી મોટા સ્વપ્નનો જન્મ થાય છે, સાન્તાફેમાં એક કેથેડ્રલ બનાવવું.
હા, પણ શરૂઆતમાં એવું લાગે કે તેઓ કદાચ પોતાના વતન ફ્રાન્સની યાદમાં યુરોપનો એક ટુકડો આ રણમાં રોપવા માંગે છે.
પણ એવું નથી.
ના, અહીં જ વિલા કેથરની સૂક્ષ્મ દ્રષ્ટિ દેખાય છે. લાટુર ફ્રાન્સથી આર્કિટેક્ટ બોલાવે છે અને રોમનેસ્ક શૈલી પસંદ કરે છે, પણ
પથ્થર અહીંનો જ વાપરે છે.
હા, તે આસપાસના પહાડોમાંથી મળતા સ્થાનિક સોનેરી રંગના પથ્થરનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે છે.
આ તો જાણે બે સંસ્કૃતિઓનું સંગમ થયો. માળખું યુરોપિયન, પણ શરીર આત્મા તો આ જ ધરતીનો.
બરાબર. આ કેથેડ્રલ માત્ર એક ઇમારત નથી, એ લાટુરની આખી યાત્રાનું પ્રતીક છે. એ સાંસ્કૃતિક સંવાદનું જીવન સ્વરૂપ છે.
એ બતાવે છે કે લાટુર હવે બહારથી આવેલ કોઈ વ્યક્તિ નથી,
પણ એમણે આ ભૂમિના રંગને એના આત્માને આત્મસાત કરી લીધો છે. એ કેથેડ્રલ લાદવામાં આવેલી કોઈ વસ્તુ નથી, પણ બે દુનિયાના શ્રેષ્ઠ તત્વના મિલનથી સર્જાયેલું એક નવું સૌંદર્ય છે.
નવલકથાનો અંતિમ ભાગ હવે લાટુરના જીવનના સંધ્યાકાળ તરફ લઈ જાય છે. તેઓ નિવૃત્ત થાય છે અને એમને વિકલ્પ મળે છે કે તેઓ ફ્રાન્સ પાછા ફરી શકે છે.
પણ તેઓ શું નિર્ણય લે છે?
તેઓ ન્યૂ મેક્સિકોમાં જ રહેવાનું નિર્ણય કરે છે.
અને આ નિર્ણય બધું જ કહી દે છે. જે ધરતી એક સમયે એમને પારકી અને ભયાવહ લાગતી હતી
તે હવે એમનું સાચું ઘર બની ગઈ છે.
હા, ફ્રાન્સની લીલીછમ વાડીઓ કરતા હવે એમને અહીંના સૂકા પહાડો અને વિશાળ આકાશ વધુ પોતાના લાગે છે. તે સંપૂર્ણપણે આ ભૂમિનો ભાગ બની ગયા છે.
પુસ્તકનું શીર્ષક છે ડેથ કમ્સ ફોર ધ આર્ચબિશપ, જે થોડું ભયાવહ લાગે પણ વાર્તામાં મૃત્યુનું ચિત્રણ કેવું છે,
અત્યંત શાંતિપૂર્ણ અને ગરિમામય. અહીં મૃત્યુ કોઈ દુર્ઘટના કે દુશ્મન તરીકે નથી આવતું.
એ તો જાણે એક પૂર્ણાહુતિ જેવું છે.
બરાબર, એક લાંબા સાર્થક અને સંપૂર્ણ જીવનની પૂર્ણાહુતિ. લાટુર કોઈ બીમારીથી પીડાઈને મૃત્યુ નથી પામતા. તે તો જાણે પાકેલું ફળ ઝાડ પરથી ખરી પડે તેમ કુદરતી રીતે વિલીન થઈ જાય છે.
અને સૌથી હૃદયસ્પર્શી વાત તો એ છે કે એમની અંતિમ ક્ષણોમાં એમને ફ્રાન્સ યાદ નથી આવતું.
ના, એમને યાદ આવે છે વર્ષો પહેલાની એક ક્ષણ, જ્યારે તેઓ અને તેમના પ્રિય મિત્ર વેલેન્ટ પહેલીવાર આ અજાણ્યા પ્રદેશમાં સાથે મુસાફરી કરી રહ્યા હતા.
એમની મિત્રતા અને એમનું મિશન,
એ જ એમના જીવનની સાચી કમાણી હતી. આ રીતે મૃત્યુ એક અંત નહીં પણ જીવનના સાર્થકપણા પર લગાવેલી મહોર બની જાય છે.
આ આખી ચર્ચા પરથી મને લાગે છે કે આ નવલકથા આપણને ઘણું બધું શીખવે છે, માત્ર બે પાદરીઓની વાર્તાથી ઘણું વધારે.
ચોક્કસ, તે આપણને પ્રકૃતિને એક શિક્ષક તરીકે જોતા શીખવે છે. ન્યૂ મેક્સિકોનું લેન્ડસ્કેપ અહીં માત્ર બેકગ્રાઉન્ડ નથી, એક જીવંત પાત્ર છે.
અને સાંસ્કૃતિક સંવાદ વિશે પણ ઘણું કહે છે. આજે જ્યારે દુનિયામાં સંસ્કૃતિઓના ટકરાવની વાતો થાય છે ત્યારે
આ પુસ્તક રસ્તો બતાવે છે. તે શીખવે છે કે સાચી પ્રગતિ બળજબરીથી કોઈના પર પોતાના વિચારો લાદવામાં નથી,
પણ ધીરજ, સમજણ અને પરસ્પર સન્માન દ્વારા કંઈક નવું અને વધુ સુંદર બનાવવામાં છે.
જેમ લાટુરનું કેથેડ્રલ.
આખરે આ વાર્તા આપણને શીખવે છે કે વાસ્તવિક વારસો ઇમારતોમાં નહીં પણ લોકોના હૃદયમાં સ્થાપિત કરેલા મૂલ્યો અને સંબંધોમાં હોય છે.
અને એ વારસો બનાવવા માટે વર્ષોની ધીરજ અને અતૂટ શ્રદ્ધા જોઈએ.
આ ચર્ચાના અંતે એક પ્રશ્ન મનમાં ઉઠે છે. આજના આ ઝડપી, ભૌતિકવાદી અને ત્વરિત પરિણામો ઇચ્છતા વિશ્વમાં શું લાટુર અને વેલેન્ટ જેવી ધીરજ, અતૂટ મિત્રતા અને એક ઉમદા આધ્યાત્મિક હેતુ માટે કોઈ અવકાશ બચ્યો છે?
અથવા કદાચ પ્રશ્ન એ પૂછવો જોઈએ કે શું આપણે પણ આપણા જીવનમાં એવું કોઈ કેથેડ્રલ બનાવી રહ્યા છીએ જે માત્ર ઈંટો અને પથ્થરનું નહીં પણ મૂલ્યો, સંબંધો અને અર્થપૂર્ણ કાર્યનું બનેલું હોય. આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.